એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી અદ્ભુત દુનિયાની સફર કરવાના છીએ જેને વિજ્ઞાન સાહિત્યની પરિભાષા જ બદલી નાખી.
હા, આપણે વાત કરી રહ્યા છીએ ફ્રેન્ક હર્બર્ટની ક્લાસિક કૃતિ ડ્યુન વિશે. 1965માં આવી, પણ આજે એની વાત થાય છે.
બરાબર. આજે આપણે આ મહાનવલની ગહન વાર્તા, એના યાદગાર પાત્રો અને જે મૂળભૂત વિચારો એ રજૂ કરે છે એની ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું.
અને ખરેખર આ માત્ર કલ્પના નથી, હર્બર્ટે પોતે કેટલું સંશોધન કર્યું હતું. તમે જુઓ તો રણની ઇકોલોજી, ધર્મ, રાજકારણ, બધું જ.
હા, અને એ પણ 1960ના દાયકામાં લખાયેલી, જ્યારે પર્યાવરણની ચિંતા અને સત્તા પર શંકા જેવા વિચારો સભે સભે જોર પકડી રહ્યા હતા.
બિલકુલ. એમની પત્રકારત્વની પૃષ્ઠભૂમિ પણ દેખાઈ આવે છે. એમને વાસ્તવિકતા અને જટિલતા ઉમેરવામાં બહુ મદદ કરી એમ લાગે છે.
અને સાહિત્યિક રીતે પણ એનું મહત્ત્વ ઓછું નથી. પહેલો નેબ્યુલા એવોર્ડ અને હ્યુગો એવોર્ડ પણ.
હા, એણે સાબિત કર્યું કે સાયન્સ ફિક્શન ગંભીર સાહિત્યક અને દાર્શનિક મુદ્દાઓ ઉઠાવી શકે છે.
તો ચાલો આ ગાથાના કેન્દ્રમાં જઈએ. આ દુનિયા કેવી છે? સમય શું છે?
હા, કલ્પના કરો કે આપણે હજારો વર્ષ ભવિષ્યમાં છીએ. એક વિશાળ ગેલેક્ટિક સામ્રાજ્ય છે. પાદિશાહ સમ્રાટ સદ્દામ IV રાજ કરે છે.
પણ ખરી સત્તા એમના હાથમાં નથી એમને.
ના, ખરી રમત તો શક્તિશાળી ઉમદા પરિવારો વચ્ચે ચાલે છે, જેમને ગ્રેટ હાઉસીસ કહેવાય છે. એ લોકો સતત રાજકીય પ્રભાવ માટે લડતા રહે છે, જાણે ભવિષ્યના સામંતશાહી યુગ જેવું.
અને ટેકનોલોજીનું શું? હજારો વર્ષ ભવિષ્યમાં તો અદ્યતન ટેકનોલોજી હોવી જોઈએ ને.
ત્યાં જ તો ટ્વિસ્ટ છે. ભૂતકાળમાં એક ભયાનક યુદ્ધ થયેલું, બેટલેરિયન જિહાદ. એ વિચારશીલ મશીનો એટલે કે એઆઈ સામે હતું.
ઓહ, એટલે કમ્પ્યુટર અને એઆઈ પર પ્રતિબંધ છે.
બરાબર. અને એના કારણે માનવ ક્ષમતાઓનો અકલ્પનીય વિકાસ થયો છે, જરૂરિયાત મુજબ એમ કહી શકાય.
કેવી રીતે? મતલબ કયા પ્રકારની ક્ષમતાઓ?
જેમ કે મેન્ટેટ્સ છે, એ લોકો માનવ કમ્પ્યુટર છે, મગજમાં જ જટિલ ગણતરીઓ અને વ્યૂહરચનાઓ કરી શકે.
અચ્છા.
અચ્છા છે બેનેટ જેસરેટ. આ એક બહુ જ પ્રભાવશાળી સ્ત્રીઓની ગુપ્ત સંસ્થા છે. એમની પાસે ગજબની શારીરિક અને માનસિક નિયંત્રણની શક્તિઓ છે, અને એમનો પોતાનો એક ગુપ્ત એજન્ડા પણ છે.
રસપ્રદ. અને બીજું?
અને સ્પેસિંગ ગિલ્ડ. એમના નેવિગેટર્સ એક ખાસ પદાર્થનો ઉપયોગ કરીને ગ્રહો વચ્ચેની મુસાફરી શક્ય બનાવે છે. એ પદાર્થ વગર આટલું મોટું સામ્રાજ્ય ટકી જ ન શકે.
એ ખાસ પદાર્થ એટલે સ્પાઈસ મિલાંજ, ખરું ને?
હા, એ જ સ્પાઈસ, આખા બ્રહ્માંડની ચાવી. એ દીર્ઘાયુષ્ય આપે, ભવિષ્ય જોવાની ક્ષમતા ખોલે, અને સૌથી અગત્યનું, ગિલ્ડ નેવિગેટર્સને અંતરિક્ષમાં રસ્તો બતાવે.
અને એ મળે છે ફક્ત એક જ જગ્યાએ,
અરાકેસ. એ રણિયો ગ્રહ, જેને લોકો ડ્યુન તરીકે ઓળખે છે, એની રેતીમાં જ સ્પાઈસ બને છે.
એટલે જ પેલી કહેવત છે કે જે સ્પાઈસને નિયંત્રિત કરે છે તે બ્રહ્માંડને નિયંત્રિત કરે છે.
બિલકુલ. અને આ નિયંત્રણ માટેનો સંઘર્ષ જ વાર્તાનું હાર્દ છે.
આ સંઘર્ષ ક્યારે વધુ તીવ્ર બને છે?
જ્યારે સમ્રાટ હાઉસ એટ્રેડિસના લોકપ્રિય નેતા ડ્યુક લેટોને એમના ઘર જેવા ગ્રહ કેલાડનથી ઉઠાવીને અરાકીસનું સંચાલન સોંપે છે.
દેખીતી રીતે તો આ બહુ મોટો મોભો કહેવાય.
હા, પણ એ દેખાડો છે. અંદરખાને તો સમ્રાટ અને એટ્રેડિસના જૂના દુશ્મન બેરોન હાર્કોનેન મળીને ડ્યુક લેટોને ખતમ કરવાનું ષડયંત્ર રચી રહ્યા છે. અરાકીસ એક ફાસલો છે.
અને આ બધાની વચ્ચે છે પોલ એટ્રેડિસ, ડ્યુકનો દીકરો, ફક્ત 15 વર્ષનો.
હા, પોલ એ માત્ર વારસદાર નથી. એની મા લેડી જેસિકા, જે પોતે બેને જેસેરિટ છે, એણે એને ખાસ તાલીમ આપી છે. એનામાં કંઈક અલગ છે.
શું અલગ છે? બેને જેસેરિટ એના વિશે શું વિચારે છે?
એમને શંકા છે કે પોલ કદાચ એમના સદીઓ જૂના આનુવંશિક કાર્યક્રમનું છેલ્લું પરિણામ હોય. ક્વિસાર્ટ્સ હેડેરાક.
ક્વિસાર્ટ્સ હેડેરાક એ શું છે?
એક એવો પુરુષ જે સ્ત્રી બેને જેસેરિટની જેમ ભૂતકાળની સ્મૃતિઓ જોઈ શકે અને એનાથી પણ આગળ ભવિષ્યના શક્ય માર્ગો પણ જોઈ શકે.
ઓ, એટલે બહુ શક્તિશાળી કહેવાય.
બ્રહ્માંડનો સૌથી શક્તિશાળી અને કદાચ સૌથી જોખમી પણ.
તો પોલની સફર ખાલી બચવાની નથી, પણ પોતાની આ અસાધારણ નિયતિને સમજવાની અને એનો સામનો કરવાની છે. અહીંથી જ નવલકથાના ઊંડા પ્રશ્નો શરૂ થાય છે, બરાબર ને?
હા, સત્તા શું છે, ધર્મનો ઉપયોગ કેવી રીતે થાય છે અને મસીહા બનવાની શું કિંમત ચૂકવવી પડે છે, આ બધા સવાલો ઊભા થાય છે.
ચાલો પોલના પાત્ર અને એની યાત્રા પર થોડું વધુ ધ્યાન આપીએ. શરૂઆતમાં એ કેવો છે?
શરૂઆતમાં પોલ એક યુવાન રાજકુમાર છે, તેજસ્વી, સંવેદનશીલ, પોતાના પિતાને વફાદાર. પણ અરાકિસ પર જે વિશ્વાસઘાત થાય છે અને એના પિતાનું મૃત્યુ, એ બધું એને તોડી નાખે છે.
અને પછી એને અને એની મા જેસિકાને રણમાં ભાગી જવું પડે છે.
હા, અને રણ જ એનું સાચું શિક્ષક બને છે. ટકી રહેવાની લડાઈ અને પછી બદલાની ભાવના, એનામાં પરિવર્તન આવે છે.
અને ત્યાં જ સ્પાઇસની અસર શરૂ થાય છે, બરાબર? એની ભવિષ્ય જોવાની શક્તિઓ જાગૃત થાય છે.
બરાબર, એ ભવિષ્યના જુદા જુદા રસ્તાઓ જોઈ શકે છે, જે એક રીતે વરદાન છે પણ બીજી રીતે ભયાનક બોજ પણ છે.
રણમાં એ કોને મળે છે?
એ મળે છે ફ્રેમેન લોકોને, રણના મૂળ નિવાસીઓ. શરૂઆતમાં થોડો સંઘર્ષ થાય છે, પણ પોલની લડવાની આવડત અને જેસિકાની બેને જેસરીટ ક્ષમતાઓ, જેને ફ્રેમેન પોતાની ભવિષ્યવાણીઓ સાથે જોડે છે, એનાથી એ લોકો પ્રભાવિત થાય છે.
અને પછી પેલું દ્વંદ્વ યુદ્ધ થાય છે જેમિસ સાથેનું.
હા, એ પોલ માટે એક મોટો ટર્નિંગ પોઈન્ટ છે. એને જીતવા માટે મારવો પડે છે. અહીં એની નિર્દોષતાનો અંત આવે છે. એ ફ્રેમેન નામ મુઆદ્દિબ ધારણ કરે છે.
મુઆદ્દિબ, રણુંદર. અને અહીં જ પેલી મસીહાની ભવિષ્યવાણીઓ કામે લાગે છે, એમ ને?
હા, બેને જેસરીટે જાણી જોઈને આવી ભવિષ્યવાણીઓ ફેલાવી હતી. ફ્રેમેન પોલમાં એમના લિસાન અલ ગઈબ, બહારની દુનિયાનો અવાજ જોવા લાગે છે.
અને પોલ આ ભૂમિકા સ્વીકારે છે?
એ સ્વીકારે છે, પણ એને એના જોખમોની ખબર છે. એ ફ્રેમેનની શ્રદ્ધાનો ઉપયોગ હાર્કોનેન સામેની લડાઈ માટે કરે છે. એ નેતા બને છે, ક્રાંતિકારી બને છે.
એની અંગત જિંદગીમાં શું બને છે?
એ ચાની નામની ફ્રેમેન યોદ્ધાના પ્રેમમાં પડે છે. ચાની જાણે એને એની માનવતા સાથે જોડી રાખે છે.
અને એની માતા જેસિકાનું શું થાય છે?
જેસિકા ફ્રેમેન લોકોમાં ઊંચું સ્થાન મેળવવા માટે સ્પાઇસ એગોની નામની ખતરનાક વિધિમાંથી પસાર થાય છે. એ રેવરેન્ડ મધર બને છે.
આ વિધિથી એને શું મળે છે?
એને અધર મેમરી મળે છે, મતલબ કે એની બધી સ્ત્રી પૂર્વજોની સ્મૃતિઓ અને અનુભવો એના મનમાં આવી જાય છે.
પણ એ સમયે તે ગર્ભવતી હોય છે, ખરું ને?
હા, અને એ જ મોટી સમસ્યા થાય છે. એની અજન્મી દીકરી અલિયા ગર્ભમાં જ આ બધી સ્મૃતિઓ સાથે જાગૃત થઈ જાય છે. એ જન્મે તે પહેલાં જ પુખ્ત ચેતના ધરાવે છે.
ઓ, બેને જેસિરેટ અને શું કહે છે?
એ લોકો આને એબોમિનેશન કહે છે, કારણ કે એક બાળ મન આટલી બધી ચેતનાઓનો બોજ સંભાળી ન શકે.
લેડી જેસિકાનું પાત્ર ખરેખર બહુ જટિલ છે. પ્રેમ, ફરજ, પોતાના દીકરા માટેની ચિંતા.
સાચી વાત. એનો એક નિર્ણય ડ્યુક લેટો માટે દીકરો પેદા કરવાનો બેને જેસિરેટના આદેશ વિરુદ્ધ આખી વાર્તાને દિશા આપે છે.
અને ડ્યુક લેટો પોતે, એમનું પાત્ર કેવું છે?
ડ્યુક લેટો એ સન્માન અને નૈતિકતાનું પ્રતીક છે. આ ભ્રષ્ટ દુનિયામાં એક સારો માણસ. એ જાણતો હતો કે અરાકિસ જવું એ જાળ છે, પણ એ ફરજ માટે જાય છે.
એમને ફ્રેમેન લોકોમાં આશા દેખાય છે ને, પેલી રણશક્તિમાં.
હા, એમનો પાત્ર ભલે વાર્તામાં લાંબો ન ટકે, પણ એમનો પ્રભાવ પોલ પર હંમેશા રહે છે. એમનું મૃત્યુ જ પોલને બદલો લેવા અને પોતાની નિયતિ તરફ જવા પ્રેરે છે.
અને એમનાથી બિલકુલ ઉલડો એટલે બેરોન વ્લાદિમીર હાર્કોનેન.
હા, બેરોન ક્રૂરતા, લાલચ અને ષડયંત્રનું જીવતું જાગતું સ્વરૂપ. શારીરિક રીતે ભલે એ ભારે અને સસ્પેન્સર પર નિર્ભર હોય, પણ એનું મગજ બહુ તેજ અને ખતરનાક છે.
એની પ્રેરણા શું છે?
બસ સત્તા, નિરપેક્ષ સત્તા અને એટ્રેડસનો સંપૂર્ણ નાશ. એ ભય અને વિશ્વાસઘાતનો માસ્ટર છે.
પણ છેવટે એનું પતન થાય છે.
હા, અને એનું પતન એ જ દર્શાવે છે કે સાચી શક્તિ ઘણીવાર એવી જગ્યાએથી આવે છે જ્યાં બેરોન જેવા લોકો ક્યારે જુએ પણ નહીં, જેમ કે પોલ અને ફ્રેમેન.
પોલ ફ્રેમેનને કેવી રીતે તૈયાર કરે છે?
એ એમને બેને જેસેરીટની લડવાની ખાસ રીત વિયર્ડિંગ વે શીખવે છે. એનાથી ફ્રેમેન અજય ગેરિલા ફોર્સ બની જાય છે. એ લોકો હાર્કોનેનના સ્પાઇસના કારોબારને બહુ નુકસાન પહોંચાડે છે.
પોલની ખ્યાતિ વધતી જાય છે, પણ એના મનમાં સંઘર્ષ ચાલે છે, બરાબર? પેલું જેહાદનું ભવિષ્ય જોઈને.
હા, એ સતત એ ભયાનક ભવિષ્યના દર્શનોથી પીડાય છે. એ જાણે છે કે એના નામે કરોડો લોકો મરશે. એને સ્પષ્ટતા જોઈએ છે.
એટલે જે પેલું વોટર ઓફ લાઈફ પીવાનું જોખમ લે છે.
બરાબર. એ પુરુષો માટે જીવલેણ મનાય છે. એ મૃત્યુ જેવી કોમામાં સરી પડે છે, પણ જ્યારે જાગે છે ત્યારે એની ચેતના સંપૂર્ણપણે ખુલી ગઈ હોય છે. એ કુસાત્સ હેડેરાક બની ગયો છે.
હવે ભવિષ્ય સ્પષ્ટ જોઈ શકે છે.
હા, પણ એ જ્ઞાન એને વધુ બાંધે છે. એ અંતિમ પગલું લેવાનું નક્કી કરે છે.
એ શું કરે છે?
એ એક વિશાળ સેન્ડવોર્મ પર સવારી કરીને બધા ફ્રેમેન કબીલાઓ સામે પોતાની દૈવી સત્તા સાબિત કરે છે. હવે એ લોકો માટે જીવતો દેવ છે.
અને પછી અંતિમ હુમલો.
હા, જ્યારે સમ્રાટ અને બેરન અરાકિસ પર હોય છે ત્યારે પોલ અણુશસ્ત્રોથી રક્ષણાત્મક દિવાલ તોડે છે અને રેતીના તોફાનની આડમાં હજારો ફ્રેમેન યોદ્ધાઓ સાથે સેન્ડવોર્મ્સ પર સવાર થઈને શહેર પર હુમલો કરે છે.
આ તો ખરેખર મહાકાવ્ય જેવું દ્રશ્ય હશે.
બિલકુલ. સમ્રાટના સારા ડોકર સૈનિકો જે અજય મનાતા હતા એમનો સફાયો થઈ જાય છે.
પોલ જીતી જાય છે.
હા, એ સમ્રાટનો સામનો કરે છે. એની નાની બહેન અલિયા પોતાની અંદરની બધી રેવરેન મધર્સની શક્તિથી સમ્રાટની સત્યવક્તાને ડરાવી દે છે.
અને પછી પોલ શું ધમકી આપે છે?
એ કહે છે કે સિંહાસન છોડો, નહીતર હું સ્પાઈસનો જ નાશ કરી દઈશ. એ જ પેલું વાક્ય, જે કોઈ વસ્તુનો નાશ કરી શકે છે તે તેને નિયંત્રિત કરે છે.
આ એની સત્તાની પરાકાષ્ઠા છે.
હા, પછી એ પરંપરા મુજબ બેરોના વારસદાર ફેડ રાઉથા સાથે લડે છે અને એને હરાવે છે. અને અલિયા બેરોન હાર્કોનેનને મારી નાખે છે.
એટલે હાર્કોનેન ખતમ, સમ્રાટ હારેલો.
અને સ્પેસિંગ ગિલ્ડ પણ પોલના પક્ષે આવી જાય છે. પોલનો વિજય નિરપેક્ષ છે. એ સિંહાસન મેળવે છે, પ્રિન્સેસ એરુલન સાથે રાજકીય લગ્ન કરે છે.
બ્રહ્માંડનો નવો સમ્રાટ. પણ તમે કહ્યું એમ, આ જીત ખાલી કેમ લાગે છે?
કારણ કે એ જાણે છે કે આ તો શરૂઆત છે. એણે જે જિહાદ શરૂ કર્યો છે એ હવે આખા બ્રહ્માંડમાં ફેલાશે. એ પોતાની જ સફળતા અને ભવિષ્યના દર્શનોનો કેદી બની ગયો છે.
આ વાર્તા ખરેખર ઘણા ઊંડા વિષયોને સ્પર્શે છે, જેમ કે પર્યાવરણ. એ માત્ર બેકગ્રાઉન્ડ નથી.
ના, બિલકુલ નહીં. અરાકિસનું પર્યાવરણ, રેતી, સેન્ડવોર્મ, પાણીની અછત, સ્પાઈસનું ચક્ર, એ જ વાર્તાનો મુખ્ય આધાર છે. ફ્રેમેનની સંસ્કૃતિ એમાંથી જ ઉદ્ભવી છે.
એમના સ્ટીલ સૂટ, પાણી બચાવવાની રીતો, એ બધું.
હા, હર્બર્ટ બતાવે છે કે માનવ સમાજ અને પર્યાવરણ એકબીજા સાથે કેટલા ગાઢ રીતે જોડાયેલા છે.
બીજો મોટો મુદ્દો ધર્વ અને સત્તાના સંબંધનો છે.
ચોક્કસ. બેની જેસેરિટે કેવી રીતે ભવિષ્યવાણીઓ રોપી અને પોલે કેવી રીતે ફ્રેમેનની ધાર્મિક શ્રદ્ધાનો પોતાના રાજકીય હેતુ માટે ઉપયોગ કર્યો એ બતાવે છે કે શ્રદ્ધા કેટલી શક્તિશાળી અને જોખમી બની શકે છે.
પેલું ઇરુલનનું અવતરણ યાદ છે? ધર્મ અને રાજકારણ એક જ ગાડામાં.
હા, જ્યારે ધર્મ અને રાજકારણ એક જ ગાડામાં સવારી કરે છે ત્યારે સવારો માને છે કે કશું રોકી નહીં શકે, અને એ ભૂલી જાય છે કે અંધ ધસારો કરનારને ખાઈ દેખાતી નથી. પોલ સાથે બરાબર એવું જ થાય છે.
અને આજ મસીહા ટ્રેપ છે, નહીં કરિશ્માઈ નેતાના જોખમો.
બરાબર. પોલ ભલે સારો માણસ હોય પણ એના પ્રત્યેની આંધળી ભક્તિ એના કાબુ બહાર જતી રહે છે. હર્બર્ટ જાણે ચેતવે છે કે કોઈ એક વ્યક્તિ પર આટલો બધો ભરોસો અને સત્તા કેન્દ્રિત કરવા એ કેટલું ભયાનક છે.
અહીં નિયતિ અને સ્વતંત્ર ઈચ્છાનું સંઘર્ષ પણ છે. પોલ ભવિષ્ય જોઈ શકે છે, પણ શું એ બદલી શકે છે?
એ જ તો એનો મોટો પ્રશ્ન છે. શું જ્ઞાન મુક્તિ છે કે બંધન? કદાચ સંપૂર્ણ જ્ઞાન પણ એક પિંજરું બની શકે છે.
પણ સાથે સાથે માનવ ક્ષમતાઓની ઉજવણી પણ છે. એઆઈ વગર પણ માનવતા કેટલો વિકાસ કરી શકે છે. મેન્ટેટ્સ, બિને જેસેરેટ.
હા, માનવ અનુકૂલન અને સંભાવનાઓનું અન્વેષણ તો છે જ,
પણ અંતે સત્તાના ભ્રષ્ટ કરનાર સ્વભાવ પર ભાર મુકાયો છે. પોલના પિતાના આદર્શો ક્યાં અને પોલની સત્તાની વાસ્તવિકતા ક્યાં?
હા, ડ્યુક લેટોનું પેલું વાક્ય, જીવનનું રહસ્ય ઉકેલવાની સમસ્યા નથી પણ અનુભવવાની વાસ્તવિકતા છે, એ પોલના માર્ગ સાથે કરુણ વિરોધાભાસ ઊભો કરે છે.
હર્બર્ટની લખવાની શૈલી પણ અનોખી છે. એ વારંવાર પાત્રોના મનમાં શું ચાલી રહ્યું છે એ બતાવે છે.
હા, એ થર્ડ પર્સન ઓમ્નિસેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂનો ઉપયોગ કરે છે. એનાથી આપણને બધાના પ્લાન્સ, ડર, શંકાઓ એ બધું સમજાય છે.
અને પેલા પ્રકરણની શરૂઆતના અવતરણો ઇરુલનના લખાણોમાંથી,
એ એપિગ્રાફ્સ બહુ મહત્ત્વના છે. એ વાર્તાને એક ઐતિહાસિક ઊંડાણ આપે છે અને ભવિષ્યની ઘટનાઓનો સંકેત પણ આપે છે.
પ્રતિકો પણ બહુ શક્તિશાળી છે. સ્પાઈસ, પાણી, રણ.
હા, સ્પાઈસ એટલે સત્તા, જ્ઞાન, વ્યસન. પાણી એટલે જીવન, સમુદાય. અને રણ એટલે પરીક્ષા, શુદ્ધતા, પણ ભય પણ.
અને પેલો ભયનો મંત્ર,
મારે ડરવું ન જોઈએ, ડર મનનો હત્યારો છે. આ તો લગભગ દરેક વાંચનારને યાદ રહી જાય છે. એ માત્ર શબ્દો નથી, એ સ્વશિસ્ત અને માનસિક બળનું પ્રતીક છે.
ડ્યુન વાંચવાનો અનુભવ કેવો રહ્યો, મતલબ ભાવનાત્મક રીતે?
મારા માટે તો એ ખૂબ જ મગ્ન કરી દેનારો પણ સાથે સાથે થોડો ભારે અનુભવ હતો. એ દુનિયા એટલી વાસ્તવિક લાગે છે, અને પોલની યાત્રા, એમાં દુઃખ, ડર, પ્રેમ અને છેલ્લે પેલી દૈવી એકલતા, એ બધું અનુભવાય છે.
હા, અને અંતમાં પેલી અસ્પષ્ટતા રહી જાય છે. એ જીત્યો પણ જાણે હાર્યો હોય એવું લાગે.
બરાબર, એ વિજય ગાથા છે જે કરુણાંતિકા જેવી લાગે છે, એટલે જે આપણને વિચારતા કરી દે છે.
સાચી વાત. સત્તા, નેતૃત્વ, શ્રદ્ધા, પર્યાવરણ, આ બધા વિશે આપણે ફરીથી વિચારવા લાગીએ છીએ. શું ખરેખર કોઈ મસીહા હોઈ શકે, અને એની કિંમત શું હોય?
અને આજે પણ આ મુદ્દાઓ કેટલા પ્રસ્તુત છે. સંસાધનો માટેના ઝઘડા, ધર્મના નામે રાજકારણ, પર્યાવરણીય પડકારો. ડ્યુન ભલે ભવિષ્યની વાત કરતી હોય, પણ એ આપણા વર્તમાનનો જ પડઘો પાડે છે.
ખરેખર ડ્યુન એ કલ્પનાશક્તિ અને વિચારશીલતાની એક એવી વિરાટ સિદ્ધિ છે, જે આપણને માનવતાના ભવિષ્ય અને આના પડકારો વિશે ગહન ચિંતન કરવા મજબૂર કરે છે.
હા, અને એ યાદ અપાવે છે કે મોટા પરિવર્તનો અને શક્તિ હંમેશા મોટી કિંમત માંગે છે, અને નેતાઓ પર આંધળો વિશ્વાસ ક્યારેક ક્યાં લઈ જઈ શકે છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.